તો આજે કઈ ત્રણ ગાથા? 12, 13 અને 14. નવમામાં સદગુરુની જરૂરિયાત શું, સદગુરુની એન્ટ્રી થઈ હતી, રાઈટ. દસમામાં તમે બોલશો, હા, સદગુરુ સાહેબે કીધું ને આવતા બહુમાં 10 નંબર આવે એટલે સદગુરુના લક્ષણ, એવું અંદર અંકાઈ જવું જોઈએ. 10મી સદગુરુના લક્ષણ. 11મી પ્રત્યક્ષનો મહિમા, પ્રત્યક્ષ ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એનો ઉપકાર કેટલો બધો છે, સમ નહીં, ઉપકાર વિશેષ છે ભગવાન કરતાં પણ, એ વાત આપણે 11માં જોઈ. તો હવે 12ની સાથે શું લિંક છે એ આપણે લિંક જોઈએ. પ્રત્યક્ષ સદગુરુનું મહાત્મ્ય દર્શાવી, તેમનું વિશેષ ઉપકારીપણું કઈ રીતે છે તે બતાવતા પરમ કૃપાદેવ લખે છે. ગાથા 12. સદગુરુના ઉપદેશવન સમજાયન જિનરુ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ, ઉપદેશ એટલે બોધ, વણ, વણ એટલે વિના, સમજાયન જીનરૂપ, જીનરૂપ એટલે જીનનું સ્વરૂપ, સમજ્યા વણ એટલે સમજ્યા વગર, વિના. ઉપકારશો, ઉપકાર એટલે લાભશો, ફાયદો શું, જો સમજે નહીં તો. સમજે જીન સ્વરૂપ, જીન સ્વરૂપ સમજવાથી લાભ થશે, ઉપકાર થશે, બરાબર છે. તો આ શબ્દાર્થ જોયો. હવે આપણે એકો થાય છે સંક્ષિપ્ત અર્થ જોઈએ. સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજ્યા વિના ઉપકાર શો થાય? જો સદગુરુ ઉપદેશે જીનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જીનની દશા પામે. તો આપણે આગળ જોયું હતું કે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર એટલો બધો એટલા માટે છે કારણ કે જીનેશ્વર ભગવાન પ્રત્યક્ષ નથી, દેહ રૂપે હોય, સામે હોય તો પ્રત્યક્ષ કહી શકાય, પણ જીનેશ્વર ભગવાન આ કાળમાં આપણા માટે પરોક્ષ છે, એટલે પરોક્ષ જીન કહ્યું. પણ બે સાધન છે જેના વડે એને પણ પરોક્ષ જીન કહેવાય છે. કયા? તો કે શાસ્ત્ર અને મૂર્તિ. અને બધા જ શાસ્ત્રને તો સ્વીકારે જ છે પરોક્ષ જીન તરીકે, કારણ કે એ આગમની વાણી, ભગવાનની જ વાણી છે, બરાબર છે. તો હવે આ સમાન નહીં પણ વિશેષ ઉપકાર છે, અને કઈ રીતે તે જો, જીનેશ્વર ભગવાનની એન્ટ્રી, જીનની એન્ટ્રી આગલી ગાથામાં થઈ પરોક્ષ જીન તરીકે, અને હવે પ્રત્યક્ષ સદગુરુ આપણને જીનરૂપ કઈ રીતે સમજાવશે, એટલે વિશેષ ઉપકારિતા સદગુરુની કઈ રીતે છે તે વાત આપણને હવે અહીં સમજવામાં આવશે. તો કે સદગુરુના ઉપદેશવાન સમજાયના જીનરૂપ, હવે જીનનું રૂપ કઈ રીતે છે, બે પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ. એક, એમની આંતરિક દશા, અને બીજું તેમનો ઉપકાર. આ બે વસ્તુ. જીન કોણ? સિમ્પલ, જેને અંતરંગ શત્રુને જીત્યા છે તે જીન. આવા ભગવાનની બે વસ્તુ સદગુરુ આપણને સમજાવે છે. કઈ બે વસ્તુ? આંતરિક દશા અને ઉપકાર. હવે જો આ આંતરિક દશા અને ઉપકાર જો ન સમજ્યા તો કોઈ લાભ થતો નથી, કારણ કે આ સમજ્યા વગર ગમે એટલી પૂજા ભક્તિ કરવામાં આવે તો થાય નહીં. પણ જો સદગુરુ સમજાવે, સદગુરુ સમજાવે તો શું થાય છે? બહુ મસ્ત વાત કીધી. બે વસ્તુ થાય છે. એક તો જીનનું સ્વરૂપ સમજાય છે, અને બીજું જીનનું સ્વરૂપ પમાય છે. એટલે આ એક શબ્દની અંદર બે, ખાસ નોટ કરજો, સમજવું પણ, માત્ર સમજવું નહીં પણ એ સમજીને એ પમાય પણ છે. તો તો આટલું આપણે સંક્ષેપ તરજો. હવે આપણે ડિટેલમાં જઈએ, ડેપ્થમાં જઈએ. આપણી ટ્રેડિશનલ બિલીફ એટલે રૂઢિગત પરંપરાગત માન્યતા શું છે? એક કુળમાં, જૈન કુળમાં જન્મ્યા હોય, દેરાવાસી આપણે હોઈએ તો રોજ દેરાસર જવું, સેવા પૂજા કરવી, ત્યાં જઈને સ્તુતિ કરવી, સ્તોત્ર બોલવા, આ બધું આપણને. અને સાહેબે કીધું જેમ કે નાનપણથી જ પહેલાં નવકાર મંત્રથી સ્ટાર્ટ કરે, પછી સ્તુતિઓ શીખવાડવામાં આવે, પછી સ્તોત્ર શીખવાડવામાં, એમ બસ. અને તકલીફ શું છે? આટલું કરી લીધું ને એટલે બસ મારી ભક્તિ, મારી પૂજા થઈ ગઈ ભગવાનની, મારી ભગવાનની આરાધના થઈ ગઈ એવું માની બેસે છે, એ ભૂલ થાય છે. બરાબર છે? એટલે જ આ કારણથી જ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર વિશેષ છે. અને સાહેબે કીધું આ ઇઝી નથી. ઘણા કાળથી આમ સદગુરુને એમનો ઉપકાર વિશેષ છે સ્વીકારી, એમની પાસેથી સમજણ મેળવી અને જીનનું સ્વરૂપ સમજી અને જીનની આરાધના કરવી એ ખરું કાર્ય છે. એટલે ખાસ કીધું તું, અહીંયા કોઈ એવી વાત નથી કે પૂજા કરવાનું બંધ કરવાનું છે, પણ પૂજા કરતાં અંદરમાં જીનનું સ્વરૂપ શું છે, એમની આંતરિક દશા શું છે, એમનો ઉપકાર શું છે એ સમજી યથાર્થ રીતે પૂજા આરાધના કરવાની છે, યથાર્થ રીતે. રાઈટ? તો ગુરુદેવે બહુ સુંદર રીતે સમજાવ્યું કે બે વસ્તુ છે, એક ગોલ અને એક ટાર્ગેટ. ગોલ એટલે ધ્યેય, ગોલ એટલે ધ્યેય, અને ટાર્ગેટ એટલે લક્ષ્ય. જે અંતિમ પામવાનું હોય એને ધ્યેય કહેવાય, ગોલ કહેવાય. અને એ અંતિમ પાવા માટે જે પહેલું સ્ટેપ જે જોઈએ, કે પહેલું જે આપણું લક્ષ્ય છે એને ટાર્ગેટ કહેવાય કે લક્ષ્ય કહેવાય. અને બહુ સુંદર રીતે એમને સમજાવ્યું કે એમના ઘરેથી એમને કાલિના યુનિવર્સિટી જવાનું હતું, તો એમના માટે કાલિના યુનિવર્સિટી પહોંચવું એ શું બનશે બોલો તમે? ગોલ. આપણે ગુજરાતી જાઓ, ગુજરાતી પાકું કરવાનું છે આપણે, ધ્યેય રાખી ધ્યેય. અને લક્ષ્ય શું બનશે? બસ. કારણ કે સૌથી પહેલાં ઘરેથી નીચે ઉતરી અને બસ સ્ટોપ પરથી બસ પકડવાની, ત્યાંથી ગ્રાન્ટ રોડ સ્ટેશન, ત્યાંથી ટ્રેન, પછી ત્યાંથી પાછી બસ, અને પછી ચાલી અને યુનિવર્સિટી પહોંચવાનું હતું એમને 11 વાગ્યા સુધીમાં. બરાબર કે નહીં? તો ધ્યેય શું છે, પાછા બધા બોલજો, ધ્યેય શું છે? કાલિના યુનિવર્સિટી. અને લક્ષ્ય શું છે? ઘરેથી નીકળ્યા છે ત્યારે લક્ષ્ય પહેલું શું છે? હવે આને પરમાર્થના, આ તો બધું આપણને એકદમ પટપટ આવડી જાય. આપણો ધ્યેય શું છે? મોક્ષ. અને લક્ષ્ય શું છે? આત્મજ્ઞાન. હવે આત્મજ્ઞાન પામવા માટે આપણે શું કરવાનું એ વાત સદગુરુ આપણને સમજાવે છે અહીંયા. તો જે મારું ધ્યેય હોય, મોક્ષ મારું જો ધ્યેય હોય, તો મોક્ષ જે પામ્યા છે એવા જિનેશ્વર ભગવાન, જેઓને અંતરંગ શત્રુઓ જીતી લીધા છે, એ મારા સર્વોચ્ચ આદર્શ હોવા જોઈએ. એટલે સાંભળ્યું હશે સત્સંગમાં ગુરુદેવે પૂછ્યું કે હું ગુરુદેવ પાસે, હું દેરાસર જાઉં છું અને ભગવાનને જોઈને મારા અંદરમાં કંઈ થતું નથી, તો ધેટ મીન્સ કે હજી મેં એમને આદર્શ બનાવ્યા નથી. કારણ કે મારે જે ધ્યેય પામવું હોય, એ ધ્યેય જે પામ્યા હોય એના માટે તો અંદરમાં કેવી પ્રેરણા જાગે એમને જોઈને, કે મારે તમારા જેવું થવું છે, મારે આપના જેવું થવું છે કે નહીં? તો એ વાત અહીં ગુરુદેવે સમજાવી. આદર્શ કોણ છે, મારે ભક્તિ કરવા યોગ્ય કોણ છે? તો કે જિનેશ્વર ભગવાન. કારણ કે મને એમને જોતાની સાથે અંદરમાં પ્રેરણા જાગવી જોઈએ, આ આદર્શ જેવા મારે બનવું છે. તો એ આદર્શ જે છે એમનું સ્વરૂપ કેવું છે એ તો મને ખબર હોવી જોઈએ. જિનેશ્વર ભગવાન એટલે કોણ? તો કે જેમની અંતરંગ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, બધા સર્વ દોષથી મુક્ત છે, સર્વજ્ઞ છે, એવા જિનેશ્વર ભગવાન એ મારા આરાધ્ય સર્વોચ્ચ આદર્શ હોવા જોઈએ. હવે સિદ્ધ ભગવાન, તેઓ તો સિદ્ધ લોકમાં છે, દેહ છે જ નહીં. તો એમને સમજવા તો બહુ ડિફિકલ્ટ, બરાબર છે. અરૂપી હવે એમનો કોઈ કોન્ટેક્ટ નહીં. બીજું લઈએ, અરિહંત લઈએ. સિદ્ધ તો ધરતી ઉપર જ નથી, ધરતી ઉપર અરિહંત ભગવાન છે પણ આ કાળમાં નથી, આ કાળમાં નથી. તો શું કરું? તો કે જો આ કાળમાં હોત, સામે હોત, દેહધારી રૂપે હોત, તો એમને જોઈને હું સમજી શકત એમનું સ્વરૂપ. પણ જ્યારે તેઓ પણ આ કાળમાં નથી, તો મને મારી સહાયમાં કોણ આવશે? સદગુરુ. કારણ કે સદગુરુ છે કે જેઓ તેમની અંતરંગ સ્વરૂપની ઓળખાણ મને કરાવી આપશે. શું? બે, આંતરિક દશા અને ઉપકાર. બહુ સરસ ને બધું. આમ આવી રીતે તમે સામે બોલતા જશો ને તો મને પણ કોન્ફિડન્સ આવશે કે નહીં તમે બધું પકડી લો છો. એટલે છૂટ છે સાચું બોલવાની, ટોકા ટોક નહીં. હા, ઓકે. હા, આ કાળમાં છે પણ આ ક્ષેત્રમાં નથી. સોરી, હા બરાબર, ભરત ક્ષેત્રમાં નથી. તીર્થંકર ભગવાન તો આ કાળમાં પણ નથી, એટલે અહીંયા ભરત ક્ષેત્રમાં, આ ક્ષેત્રે આ કાળે, એટલે આપણે એમ રાખીએ આ ક્ષેત્રે આ કાળે તીર્થંકર ભગવાન નથી, બરાબર છે. મહાવિધિ ક્ષેત્રમાં છે, એ તો આપણે ગઈકાલે જોયું કે એમનો કોન્ટેક્ટ થઈ શકતો નથી, અને એટલે જ શાસ્ત્ર અને મૂર્તિ એ પરોક્ષ જીનને થઈ અને આપણને કોન્ટેક્ટ કરવામાં મદદરૂપ બને છે. ઓકે, હવે વિધાઉટ ઇન્સાઇટ ઓફ સદગુરુ, આ ઇન્સાઇટ એટલે આંતરિક સૂઝ, આ સમજણ વગર ભગવાનનું સ્વરૂપ સમજાય નહીં. હવે આ બરાબર સમજો, કારણ કે સદગુરુના ઉપદેશથી કઈ રીતે સમજાય છે અને કઈ રીતે આપણું કલ્યાણ થાય છે એ હવે આ પાર્ટ અહીં આવશે. તો કે એક, ભગવાનનું અંતરંગ સ્વરૂપ એટલે આંતરિક શુદ્ધિનું ઓળખાણ સદગુરુ કરાવે છે, અને સાથે માત્ર એટલું જ નહીં, એ આંતરિક શુદ્ધિ કઈ રીતે પામ્યા એ પંથની પણ સમજણ આપે છે. હવે ભગવાન આંતરિક શુદ્ધિ કઈ રીતે પામ્યા? તો અંતર્મુખ થઈ આંતરિક શુદ્ધિ પામ્યા. તો માર્ગ શું થયો? અંતર્મુખતાનો. તો સદગુરુ શું કરે છે? જીનનું સ્વરૂપ આંતરિક શુદ્ધ સ્વરૂપ સમજાવે છે, અને એ શુદ્ધ સ્વરૂપ પામવા માટે અંતર્મુખતાનો જે માર્ગ છે એ પણ સમજાવે છે. હવે સમજાણું પેલો પોઈન્ટ, સ્વરૂપ સમજાય પણ અને પમાય પણ, કારણ કે શુદ્ધતા પણ બતાવી અને શુદ્ધતાનો જે માર્ગ છે, અંતર્મુખતાનો માર્ગ છે, તેઓ પણ તેઓ સમજાવે છે. જો પરંપરાગતની અંદર તો તમે જુઓ ને તો કે ભાઈ, જે કુળમાં જન્મે એને ભગવાન માને. કોઈ ક્રિશ્ચન કુળમાં જન્મ્યો હોય, એ ઘરમાં જન્મ્યો હોય તો એના માટે જીસસ ભગવાન બનશે, મુસ્લિમમાં જન્મ્યો હોય તો એના માટે ખુદા બનશે એમના આરાધ્ય. તો એમ આપણે પણ બસ હું જૈન કુળમાં જન્મ્યો છું એટલે મારા તીર્થંકર ભગવાન જીને, તો કે ના, એટલા માત્રથી નહીં, મારે એમનું આંતરિક દશાની ઓળખાણ સહિત જો થાય તો જ એને સાચી ભક્તિ કહેવાય છે. જો હવે આખી લિંક સમજો, ગુરુને સમજવાથી ગુરુ જીનનું સ્વરૂપ સમજાવશે, સદગુરુ જીનનું સ્વરૂપ, જીનનું સ્વરૂપ સમજવાથી શું થશે? હવે સાંભળજો બરોબર, પોતાનું સ્વરૂપ સમજાશે. કારણ કે જીન સ્વરૂપ અને નિજ સ્વરૂપ બંને એક છે. એટલે જ્યારે સદગુરુ જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ સમજાવે છે તો હકીકતમાં મને મારું અંતરંગ સ્વરૂપ સમજાય છે, અને આત્મજ્ઞાનનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે. લિંક મારી, સદગુરુની સમજણ, સદગુરુ જીનેશ્વર ભગવાનના સ્વરૂપની સમજણ આપે છે, એના થકી મારા આત્મ સ્વરૂપની સમજણ પ્રાપ્ત થાય છે, એના કારણે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આખી લિંક બતાવી કેવી રીતે પ્રાપ્ત કરી છે આપણે. અને એટલે જ કીધું છે કે ગુરુ ઇઝ ધ મોસ્ટ ટેન્જિબલ વે, સરળ અને સીધો ઉપાય, વાસ્તવિક ઉપાય કોણ છે? તો કે એકમાત્ર સદગુરુ છે. કારણ કે શાસ્ત્રને અનેકાન દ્રષ્ટિથી એના રહસ્ય સમજાવનાર સદગુરુ છે, જીનેશ્વર ભગવાનની આંતરિક દશા સમજાવનાર સદગુરુ છે. એટલે આ બંને જે પરોક્ષ સ્વરૂપ છે એ સદગુરુ આપણને સમજાવે છે. અને એટલે કીધું આત્મ સાક્ષાત્કાર માટેનો જે દ્વાર છે, એ તરફનો જે દ્વાર છે એ કોણ ખોલી આપે છે? સદગુરુ ખોલી આપે છે. આખી લિંક સમજાણી? ગોલ અને ટાર્ગેટથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હતું? આંતરિક સ્વરૂપ શુદ્ધિથી, આંતરિક શુદ્ધિ, એ શુદ્ધિ પામવાનું અંતર્મુક્તાથી, એ બંને સમજાવે છે, શુદ્ધિ અને પંથ. અને આ સ્વરૂપ સમજાવવાથી મારું પોતાનું સ્વરૂપ સમજાય છે, એટલે આત્મજ્ઞાનનું લક્ષ્ય જે છે એ પ્રાપ્ત થાય છે. અને તેથી ક્યાં એમ કર્યું કે આત્મ સાક્ષાત્કાર માટેનો જે દ્વાર છે એ સુખ છે, એ ખોલી આપે છે સદગુરુ પાસેની ચાવી છે. હવે જો આ તો હવે આપણે હવે આપણને સમજાય કે અત્યાર સુધી આપણે ભગવાનને શું માનતા હતા, તો શાંતિનાથ ભગવાન એટલે સોળમા ભગવાન, જેમનું લાંછન આ છે, જેમની માતાનું નામ આ છે, બસ બાહ્ય સ્વરૂપ જ. એટલે હવે આપણને પકડાય છે કે આટલું હું સમજી લઉં શું, તો કે એમનું શરીર કેવું હતું, 500 ઋષભદેવ ભગવાન 500 ધનુષ્યની કાયા, કેવોનો કલર હતો, કંચનવર્ણ કાયા, એમની માતા કોણ, એમના પુત્ર કોણ, 100 પુત્ર, ભરત બાહુબલીમાંથી 2 પુત્રી કોણ. આ બધું તો એમના શરીર વિશે, એમના સંબંધો વિશે, પછી એમના કર્મ વિશે. એમના કર્મ વિશે એટલે શું? હા, સાધના કાળ 12.5 વર્ષનો હતો, અને પછી કર્મનો ઉદય, પછી કેવું જ્યારે સમોસરણ રચ્યું દેવો આવીને કેવળનાથ પ્રાપ્ત થયા પછી. આ બધું જે છે એ જીનનું બાહ્ય સ્વરૂપ છે. અને આને આપણે આપણે બસ આ સમજી લીધું એટલે મને ખબર પડી ગઈ, બસ મને બધું, મને 24 લાંછન ખબર છે, 24 ભગવાનના નામ ખબર છે, એમના બધા કલ્યાણક મને આમ પટ પટ આવડે છે. હા, તો આ આંતરિક દશા સમજવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર ભક્તિ જાગતી નથી. અને એટલે જ ગુરુદેવે કેટલું સુંદર અંજન છલાકાનું દ્રષ્ટાંત આપ્યું આપણને, સમજાયું આખું કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે અંજન છલાકા, તો કે ભગવાનની જે પ્રતિમા જે છે એના ઉપર આંજન, તો કીધું ના ના, ભલે એમ કરવામાં આવે છે પણ હકીકતમાં કેટલો સરસ ભાવ ગુરુદેવે સમજાવવાની પાછળનો, કે તારા આંખને, તારી દ્રષ્ટિને અંજન કરવાનું છે, કે હવે તને આ મૂર્તિ ન દેખાશે, હવે એમાં ભગવાન દેખાય. અને ભગવાન દેખાય એટલે ભગવાનનું આંતરિક શુદ્ધતા, આંતરિક સ્વરૂપ દેખાય, એને કહેવાય આંજન છલાકા. અત્યાર સુધી ભલે ગમે એવું જોતું હતું પણ હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, હવે તો પ્રતિમા નહીં, હવે મૂર્તિ નહીં, હવે મારા માટે ભગવાન છે. અને જ્યારે એમને જોઉં તો એમની આંતરિક દશા, આંતરિક શુદ્ધિ, વિતરાગતા, સર્વ દોષથી રહિત એ શુદ્ધ સ્વરૂપ મને દેખાવું જોઈએ, તો કહેવાય કે અંજન છલાકા થયું. એટલે એમની અંતરંગ દશા, તેઓ પામ્યા એ જે પંથ છે, એ પંથ, એ સદગુરુ પાસેથી સમજીને શું થાય છે? પ્રેરણા જાગે છે, આંતરિક શુદ્ધિ, આવી શુદ્ધિ મને જોઈએ છે. શું થાય છે? પ્રેરણા મળે છે અને સંવેગ આવે છે. એટલે તરત હવે મારો આ સર્વોચ્ચ ધ્યેય છે તો એના માટેના જે સ્ટેપ્સ હોય, પહેલું સ્ટેપ શું છે? લક્ષ્ય. મારે આટલું 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 તો મારે હમણાં પ્રાપ્ત કરવું છે, એમ લક્ષ્ય કરીને પ્રાપ્તિની સ્ટાર્ટ કરે છે. શું? તો કે શુદ્ધ ભક્તિ અંદરમાં જાગે છે, શુદ્ધ ભક્તિ. અને શુદ્ધ ભક્તિમાં શું થાય છે? તો કે શુદ્ધ ભક્તિમાં એ ડૂબતો જાય છે, લય પામે છે. અને શું નાશ થાય છે? એનો અહંકાર, એનું અજ્ઞાન, એનું મમત્વ, આ બધું નાશ પામે છે. હવે સમજાણું? સમજે જીન સ્વરૂપ. આગળ જોયું આપણે, માત્ર બાયા સ્વરૂપ સમજ્યું તો સમજાવણ ઉપકારશો, માત્ર બાયાના બધા જે છે નામ ને લાંછન એટલું, તો એનાથી શું ફાયદો? પણ જો સમજે તો સમજે જીન સ્વરૂપ, અર્થાત ભક્તિ જાગે છે. સાચી ભક્તિ જાગવાથી શું થાય છે? કે માત્ર સમજતા નથી પણ એ સ્વરૂપને પામે પણ છે. અને એટલે કીધું કે સાચો ભક્ત કોણ? કે જે આ બધું ડ્રોપ કરી શકે. શું ડ્રોપ કરી શકે? અહંકાર, અજ્ઞાન, માન, ક્રોધ, ગમા અણગમા. એટલે ડી વો ટી, વોટ એટલે ઈચ્છા, ચોઈસ. ડી એટલે નહીં, જેને અંતરંગમાં જે ગમા અણગમા છોડી દીધા છે એ બની જાય ડિવોટી. તો સાથે ગાશું પાછા. સદગુરુના ઉપદેશવન સમજાયન જીનરુ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂ.